నిత్యం జాయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकार नी गाथा 71 चाले छे. आ गाथा नी टीका आपणे करी छे अने पूज्य गुरुदेव खांजी स्वामीए आ गाथा उपर जे प्रवचन आप्या छे एना केटला अंशो आपणे कर्या छे अने બીજા અંશો આપણે આજે કરીશું. તો મૂળ ગાથાનો સહેજ વિચાર કરી અને પછી આગળ વાત લઈએ. અહીંયા ગાથા 71માં એ વાત આવી કે જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવતને જાણે છે, એટલે કે એ બંને વચ્ચે શું ફેર છે, આત્મા શું છે અને આશ્રવ શું છે, એમ એ તફાવતને જાણે છે તો બંને વચ્ચેનું જુદાપણું છે એ જુદાપણાને એ સમજે છે, એને જાણે છે. એટલે તફાવતને જાણે છે એટલે ભેદ કરી શકે છે બંને વચ્ચે, બંનેમાં અંતર શું છે એ સમજી શકે છે. અને એમ થાય છે ત્યારે તેને ખરેખર બંધ થતો નથી. આ વાત 71મી ગાથામાં લેવામાં આવી. હજી આનો વધારે વિસ્તાર 72મી ગાથામાં પણ આવે છે, પણ પહેલાં તો અહીંયાથી જ આપણે સમજવાનું છે. કેમ કે આપણે 69 ને 70 ગાથા કરી એ પછી એ વાત આવી કે કર્તા કર્મની પ્રવૃત્તિ જેને કારણે થઈ અને જીવને અનાદિનો સંસાર રહ્યો છે, એ કર્મ સહિત અવસ્થામાં રહે છે, કર્મ ખરી જાય છે, નવા બંધાય છે અને એમ જ એનો સંસાર ચાલ્યા કરે છે, એટલે જીવને ચાર ગતિમાં રખડવું થાય છે. તો એ કઈ રીતે ટાળી શકાય? તો કે કર્તા કર્મની પ્રવૃત્તિનો અંત લાવવામાં આવે તો એ શક્ય છે. અને કર્તા કર્મની પ્રવૃત્તિનો અંત આવે ક્યારે, કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય, એના ઉત્તરરૂપે આપણને આ 71મી ગાથા કહી. અને એમાં શરૂઆતથી જે વાત સમજાવી કે તારે આશ્રવને સમજવા પડશે. જ્યાં સુધી તું આશ્રવ અને આત્મા અને એક રૂપે જાણી રહ્યો છે એમ જ પરિણમી રહ્યો છે ત્યાં સુધી તને આશ્રવને કારણે બંધ પડશે. આશ્રવ જુદા છે. આપણે નવ તત્વનો અભ્યાસ કરીએ એટલે આપણે એમાં સમજીએ છીએ કે આશ્રવ એટલે શું, એટલે એટલા માત્રથી વાત ચાલતી નથી. આપણું 24 કલાકનું જે પરિણમન છે એમાં આપણે આશ્રવ સહિત જ પરિણમીએ છીએ એ વાત આપણે ભૂલી જઈએ છીએ. નવ તત્વોનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આપણે આશ્રવ વિશે સમજ્યા શીખ્યા, પણ છતાંય એ વાત ખરેખર ગળે ઉતરી નથી. કેમ કે આપણું પરિણમન તો સમયે સમયે આશ્રવ ભાવે જ થાય છે, એટલે આપણે પરિણમીએ છીએ ત્યારે તો આશ્રવ રૂપે જ પરિણમીએ છીએ. એમાં આત્માને આશ્રવથી જુદો પાડ્યો નથી. એટલે આ 71 ગાથામાંથી આપણે એ સમજવાનું છે કે આ આશ્રવ અને આ આત્મા. માત્ર નવ તત્વનો અભ્યાસ કરીએ અને આપણે આશ્રવ ગોખી નાખીએ કે આશ્રવને કારણે બંધ પડે અને એ શુભ બંધને અશુભ બંધ પડે, એટલા માત્રથી વાત ચાલે નહીં. એવું કંઈ અહીંયા ભણવું જરૂરી નથી. અહીંયા તો જરૂરી એ છે કે આત્મા કેવો છે અને આત્મા કઈ રીતે પરિણમી રહ્યો છે. અને જો આત્માનું પરિણમન છે તો પછી એ વખતે એનું પરિણમન આત્માનું જ હોય, આત્મભાવે જ હોય, જેવો આત્માનો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે જ પરિણમન હોય, અન્ય ભાવે હોય જ નહીં, એટલે આશ્રવ ભાવે હોય જ નહીં. એટલા માટે એ સ્વભાવની પણ અહીંયા આમાં સાથે ને સાથે ટીકાની અંદર વ્યાખ્યા કરવામાં આવી. એટલે અહીંયા જ્યારે આ આશ્રવ અને આત્માને જુદા પાડવાની વાત લીધી ત્યારે અહીંયા સ્વભાવની વાત કરી અને સ્વભાવની વ્યાખ્યા કરવામાં આવી. એટલે એ બધું આપણે એમાંથી સમજ્યા છીએ. સ્વાનુભવન એટલે સ્વભાવ, સ્વ એટલે પોતાનું જે સ્વરૂપ છે એ સ્વ, એનું ભવન, એનું પરિણમવું એ સ્વભાવ. અને દરેક જીવ છે તે પોતે પોતાના ભાવે પરિણમે છે, એટલે સ્વભાવે પરિણમે છે. દરેક દ્રવ્ય છે તે પોતાના ભાવે એટલે સ્વભાવે પરિણમે છે. એટલે સ્વભાવે પરિણમવું એ જ એકમાત્ર સ્વનું ભવન છે. આ જગતમાં જે વસ્તુ છે, કોઈ પણ દ્રવ્ય છે, તે સ્વભાવ માત્ર છે એવું એક અહીંયા કથન કરવામાં આવ્યું છે. આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે, એટલે એટલી જ એ વસ્તુ છે. વસ્તુની મર્યાદા એનો સ્વભાવ છે. સ્વભાવ સિવાય બીજી રીતે જો એ પરિણમતું દેખાય, જણાય, આપણને એવું ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવતું હોય તો સમજવું કે એમાં આપણી ક્યાંક ભૂલ થાય છે. વસ્તુનું સ્વરૂપ તો એટલું જ હોય કે જેટલા એના ગુણ છે અને એ ગુણ પ્રમાણે એનું જે પરિણમન થાય છે, એનું ભવન થાય છે, એટલું જ એ વસ્તુનું સ્વરૂપ હોય. એટલે જેટલી પણ વસ્તુ જગતમાં છે એ બધી વસ્તુ એનો સ્વભાવ માત્ર જ છે, એટલે સ્વનું ભવન તે સ્વભાવ છે એમ અહીંયા કહેવામાં આવ્યું. એટલે જીવની જ્યારે આપણે વ્યાખ્યા કરીએ ત્યારે જીવ અનંત ગુણોનો પિંડ એ ચેતન ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો જે જ્ઞાન રૂપે પરિણમન છે એટલો જ જીવ, પોતે જ્ઞાન રૂપે પરિણમે એટલો જ જીવ. હવે જ્ઞાન એટલે કોનું જ્ઞાન? પોતાનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, એ જ જ્ઞાન, બીજા જ્ઞાનની વાત નથી. આ જે દ્રવ્ય સ્ત્રોતનો આપણે અભ્યાસ કરીએ છીએ એ માહિતી કહેવાય. આપણે સાંભળીએ છીએ, ગુરુની વાણી સાંભળીએ છીએ, એ પણ દ્રવ્ય સ્ત્રોત કહેવાય, એટલે એ પણ માહિતી રૂપે જ કહેવાય. પણ જીવ પોતે પોતાનું જ્ઞાન કરે છે, આત્મા આત્માનું જ્ઞાન કરે છે, કેમ કે એ જ્ઞાન સ્વભાવી છે. અને એને જ્યારે એ જાણે છે, એક સમયની પર્યાય જ્યારે પોતાના સ્વરૂપને જાણવાવાળી થાય છે, તો જે જ્ઞાન છે તેને જ્ઞાન કહેવામાં આવે છે. એટલે એવા જ્ઞાન સ્વભાવી આત્માનું પરિણમન જ્ઞાન સ્વભાવે થાય છે. એટલે એ જ્ઞાન સ્વભાવે જે પરિણમન છે એટલો જ આત્મા. અને એવા જ્ઞાન સ્વભાવ સિવાય બીજું જે કંઈ પરિણમન છે એ પરિણમન આત્મા નથી. એટલે કે એ પરનું લક્ષ્ય કરી અને વિભાવ ભાવે જે પરિણમન કરે એને આત્મા કહેવામાં આવ્યો નથી. એટલે અન્યનું લક્ષ્ય થતા તો શુભ ભાવ પણ થાય, અશુભ ભાવ પણ થાય, એમાં ક્રોધાદિ ભાવ પણ થાય, એટલે અશુભ ભાવમાં એ બધા આવ્યા. એટલે એ પરિણમન જ્યારે થતું હોય ત્યારે એને આત્મા કહેવાતો નથી, એ પરિણમનને આશ્રવ કહેવામાં આવે છે. એટલે એ રીતે એ પરિણમન જીવનું લાગે છે અને છતાં પણ શુભ ભાવે અને અશુભ ભાવે થતું પરિણમન એને તો એમ જ લાગે છે કે એ મારું છે, એ આત્માનું છે. એટલે એ રીતે એને એ જુદું પાડ્યું નથી. એટલે આ 71 ગાથામાં એમ કહ્યું કે આત્માનું પરિણમન અને આ અન્ય પરિણમન, બીજું પરિણમન જે છે તે ક્રોધાદિ રૂપે પરિણમન છે, તે એ બંને વસ્તુને તું જુદી પાડ. કેમ કે આત્માના પરિણમન સિવાય, આત્માનું જ્ઞાન સ્વભાવે પરિણમન થાય છે તે સિવાય જીવનું જે કંઈ બીજું પરિણમન છે તે આત્મા નથી, એ ક્રોધાદિક ભાવે પરિણમન છે. તે પરિણમન એ ક્રોધાદિક જ છે, એ આશ્રવ છે. એટલે એમ એ બંને વચ્ચે ફેર છે. અને પછી એ બંને નો વધારે વિસ્તાર કરીને સમજવાનું કે આ પરિણમનમાં શું છે, પેલા પરિણમનમાં શું છે, એ બંનેનો તફાવત સમજીએ ત્યારે સહજ રીતે એ બંને જુદા પડી જાય છે. અને એમ થતાં એને પછી કરતા કર્મની પ્રવૃત્તિ ઘટતા ઘટતા એ બિલકુલ બંધ થઈ જાય. એટલે આ માર્ગ છે, આમાં માર્ગ બતાવ્યો. પણ અહીંયા એક વાત આવી કે પરિણમન કહ્યું, એટલે પરિણમન કહ્યું એટલે એ અપેક્ષાએ તો એમ થયું કે આ તો તમે પરિણમનની વાત કરી એટલે એ વખતની જે પર્યાય થી એની વાત થઈ, એને આત્મા કહ્યો? કેમ કે નિયમસારમાં તો એમ વાત આવી, નિયમસારમાં શું વાત આવી કે શુદ્ધ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા છે, એ વાત આવી. અને અહીંયા તો આપ પરિણમનની વાત કરો છો તો કઈ રીતે છે? એટલે એવો એક પ્રશ્ન લેવામાં આવ્યો કે આ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા છે એમ આવ્યું અને અહીંયા તો આપ એમ કહો છો કે પરિણમન, એટલે એ પ્રશ્ન કરવામાં આવ્યો. પ્રશ્ન કરનાર છે એ અભ્યાસી છે, એને ગમે તેમ પ્રશ્ન નથી કર્યો અને યોગ્ય જગ્યાએ પ્રશ્ન કર્યો છે. કેમ કે જો શબ્દ શું કહ્યો છે અહીંયા ટીકાની અંદર કે પરિણમન, એ પરિણમનને અહીંયા આત્મા કહેવામાં આવ્યો છે, એટલે પ્રશ્ન બરાબર કર્યો છે. અને એ પ્રશ્નનો ઉત્તર આપણે ગઈકાલે લીધો હતો, પણ આજે થોડી ફરી સ્પષ્ટતા એની આગળ લઈએ છીએ કે ઉત્તરમાં ગુરુદેવે એમ કહ્યું કે નિયમસારમાં ત્યાં અપેક્ષા જુદી છે, ત્યાં તો ધ્યાતાનું ધ્યેય જે ધ્યાન કરી અને જે રહ્યો છે જે સાધક જીવ છે એ કોનું ધ્યાન કરે છે, એનું ધ્યેય શું છે, ધ્યાન કરનારો છે તે ધ્યાતા, એ જેનું ધ્યાન કરે છે એ શું છે, એ એનો આત્મા છે, નિજ આત્મા છે, શુદ્ધ સ્વરૂપ છે, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, તે એનું ધ્યેય છે, એની એને પ્રાપ્તિ કરવી છે. એટલે ત્યાં એ ધ્યાતાનું ધ્યેય જે સમ્યક દર્શનનો વિષય, ધ્યાતાનું ધ્યેય શું હોય, સમ્યક દર્શનનો વિષય કહો કે ધ્યાતાનું ધ્યેય કહો, બંને વાત એક જ છે. સમ્યક દર્શનનો વિષય એ પણ એ જ છે, આત્મા જ છે, શુદ્ધ ત્રિકાળી, શુદ્ધ ભાવ, શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, એ સમ્યક દર્શનનો વિષય છે, એ ધ્યાતાનું ધ્યેય છે, એને બતાવવાનું ત્યાં પ્રયોજન છે. એટલે ત્યાં નિયમસારમાં એ રીતે વાત કરવામાં આવી કે ત્રિકાળી શુદ્ધ વસ્તુ જેનો ક્યારેય વિનાશ નથી થતો એવી અવિનાશી વસ્તુ એ ભગવાન આત્મા, એ વસ્તુના આશ્રય, એ ભગવાન આત્મા એના જ આશ્રય, એ એક જ ના આશ્રય, બીજા કોઈની વાત લેવી જ નથી. એટલે અહીંયા સ્પષ્ટ ગુરુદેવે કહ્યું છે કે અવિનાશી આત્મા તે એકના આશ્રયે જ, એમ નહીં કે પછી આપણે તીર્થંકર ભગવાનનો આશ્રય કરીએ તો, સિદ્ધ ભગવાનનો આશ્રય કરીએ તો, એમ નહીં કે પ્રતિમાનો આશ્રય કરીએ તો, કે આ શાસ્ત્રનો આશ્રય કરીએ તો, ના એમ નથી. એ બધું પરમાં જાય. શુદ્ધ ચૈતન્ય વસ્તુ પોતાનું જે ત્રણેય કાળ રહેવાવાળું સ્વરૂપ છે તે શુદ્ધ છે, તે શુદ્ધ ચૈતન્ય વસ્તુ જે છે એને બતાવી છે, અને એ જે ભગવાન આત્મા છે એનો ક્યારેય નાશ થતો નથી, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવાવાળો છે. તો એવા આત્મા એ એકના જ આશ્રયે સમ્યક દર્શન આદિ ધર્મ થાય છે, માટે તેને ઉપાદેય કહ્યો. તેને ઉપાદેય કહ્યો એટલે એવા આત્માને ઉપાદેય કહ્યો છે. નિયમસારની અંદર આ વાત દર્શાવવામાં આવી છે. જ્યારે પર્યાય છે એ તો ક્ષણિક છે, એ ક્ષણ વિનાશી છે અને તેના આશ્રયે સમ્યક દર્શન થતું નથી. જે વસ્તુ પોતે અસ્તિત્વ હંમેશને માટે ધરાવતી નથી, જેનું અસ્તિત્વ જ ક્ષણિક છે, એ વસ્તુનું ધ્યાન કઈ રીતે થઈ શકે? પર્યાય એક સમયની છે તો એ પર્યાયનું ધ્યાન કઈ રીતે થઈ શકે? જે સમયે તે પર્યાય છે એ પછી બીજા સમયે રહેતી નથી, બીજા સમયે બીજી પર્યાય છે, એમ ઉત્પાદ અને વ્યય પર્યાયના ચાલ્યા કરતા હોય ત્યારે તમે એનું ધ્યાન કેવી રીતે કરો? એટલે એવી ક્ષણ વિનાશી પર્યાય, ક્ષણમાં જેનો નાશ થાય છે તેવી, એટલે કે વિલીન થાય છે તેવી, એ પર્યાયનો આશ્રય કરીને સમ્યક દર્શન થાય એમ નથી. એટલે કોઈ પણ પર્યાય હોય, સિદ્ધની પર્યાય હોય તો પણ એ પર્યાય છે અને પર્યાયના આશ્રયે આત્માનું જ્ઞાન થતું નથી, આત્માનું દર્શન થતું નથી, એટલે સંપિત થતું નથી. એટલે સમ્યક દર્શનનો વિષય જે છે એ તો ત્રિકાળી શુદ્ધ વસ્તુ ધ્રુવ છે, એટલે એમાં પર્યાયની વાત નથી લીધી. જો પર્યાયનો આશ્રય કરી અને એ ધ્યાતા ધ્યાન કરવા જશે તો ત્યાં તો એને વિકલ્પ થશે કે આ આ સમયે આવી પર્યાય થઈ, એવો વિકલ્પ રહેશે. એટલા માટે ત્યાં નિયમસારમાં એ રીતે વાત લેવામાં આવી છે કે ચૈતન્ય વસ્તુ છે તે જ આત્મા છે, એ વાત એટલા માટે ત્યાં લેવામાં આવી છે અને પર્યાયનું લક્ષ્ય છોડાવ્યું છે. એટલે સંવર નિદ્રા મોક્ષની પર્યાયને ત્યાં આશ્રય કરવા માટે ધ્યેય કહી છે, એ પર્યાયનો પણ આશ્રય નહીં. એટલે પર્યાય આશ્રય કરવા માટે બરાબર નથી, એનો આશ્રય ન થઈ શકે એ અપેક્ષાથી એને ધ્યેય કહી છે. સંવર નિદ્રા મોક્ષની પર્યાયને ત્યાં આશ્રય કરવાની અપેક્ષાએ એને હેય કહી છે, છોડવા લાયક કહી છે. કેમ કે પર્યાયનો આશ્રય નથી થઈ શકતો, પર્યાયનો આશ્રય કરવા જતા વિકલ્પ થાય છે. એટલે ભગવાન આત્મા ત્રિકાળ જે ધ્રુવ છે એમાં પર્યાય નથી, એમાં કોઈ નિર્મળ પર્યાય પણ નથી, એટલે એવા ધ્રુવનો આશ્રય કરવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે વળી ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં પર્યાય નથી, તેથી તે આત્મા નથી, પર્યાય નિર્મળ પર્યાય પણ એ આત્મા નથી એમ કહ્યું છે. જ્યારે અહીં તો કર્તાનું કર્મ બતાવવાની વાત છે, 71મી ગાથાની અંદર અહીંયા પેલી કર્તા કર્મની પ્રવૃત્તિ જે છે એનો અભાવ કઈ રીતે કરવો એ વાત છે. એટલે અહીંયા આખી વાત એ રીતે કરવામાં આવી કે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે જે પરિણમન છે એટલો જ એ આત્મા છે એમ કરીને વાત કરવામાં આવી. અહીં તો કર્તા કર્મની પ્રવૃત્તિ અટકાવવા માટે જે કરવાનું છે, શું કરવાનું છે, તો કે એને સમજવાનું છે કે ખરેખર આત્મા શેનો કર્તા થઈ શકે છે અને એનું કર્મ શું છે. એટલે એ કર્તા કર્મની વાત અહીંયા કરવી છે, એટલા માટે અહીંયા એમ બતાવ્યું કે જગતમાં જે વસ્તુ સ્વભાવ માત્ર છે એ જ વસ્તુ છે એ ન્યાયને અંતર્ગત કરીને એને બરાબર લક્ષમાં રાખીને એમ જ થાય છે કે જે પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપે ભવન એટલે સ્વભાવે પરિણમન એટલો જ આત્મા છે. અને એમ કરતા જે રાગાદિક ભાવે પરિણમન છે એ એનાથી જુદું છે અને એ આત્માથી ભિન્ન છે. એટલે અહીંયા એ વાત એ રીતે લેવામાં આવી છે. એટલે નિયમસારમાં વાત છે ત્યાં અપેક્ષા જુદી છે અને અહીંયા અપેક્ષા જુદી છે, આ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે. હવે આ વાતને બરાબર સમજ્યા પછી આપણે હજી આગળ બીજા અંશો આપણે લેવાના છે એ લઈએ. અહીંયા મૂળ ગાથામાં એ વાત તો આવી ગઈ કે જ્ઞાનનું જે થવું છે, જ્ઞાનનું પરિણમવું છે, એટલે કે આત્માનો જે સ્વભાવ છે જેની સાથે આત્માને તાદાત્મ્યપણું છે એવું જ્ઞાન રૂપે જે પરિણમવું છે એ ક્રોધનું પરિણમન નથી, ક્રોધાદિકનું પરિણમન નથી, અને ક્રોધાદિકનું પરિણમન છે એ જ્ઞાનનું પરિણમન નથી, એ વાત મૂળ ગાથામાં લેવામાં આવી. એટલે કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાન રૂપે પરિણમે, જ્યારે ભગવાન આત્મા પોતે જ્ઞાન રૂપે પરિણમે તે વખતે વિકારપણે પણ પરિણમે એમ નથી. અહીંયા પ્રવચન રત્નાકરમાં પાના નંબર 25 ઉપર 5મા પેરેગ્રાફમાં ગુરુદેવે સરસ સ્પષ્ટતા કરી છે, મૂળ ગાથામાં જે વાત આવીને એના ઉપર સ્પષ્ટતા સરસ કરી છે કે શું કહ્યું કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાન રૂપે પરિણમે તે વખતે વિકારપણે પણ પરિણમે એમ નથી. પરિણમનની વાત છે અહીંયા, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પ્રતિ ઢળીને ચૈતન્યની રૂચિપૂર્વક જેને અંતર પરિણમન થયું, કઈ રીતે એ જ્ઞાનરૂપે પરિણમે છે, તો કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તરફ ઢળીને ચૈતન્યની રૂચિપૂર્વક જેને અંતર પરિણમન થયું, ધ્રુવનું લક્ષ્ય કરતા જેને પરિણમન થયું છે તે જ્ઞાનરૂપે પરિણમન છે, અને એવું થયું હોય તેને રાગાદી ક્રોધાદિની રૂચિ નથી. એ વખતે એ રાગાદી ભાવે પરિણમી શકતો નથી. જ્યારે એ જ્ઞાન ભાવે પોતાના સ્વરૂપની જ રૂચિ કરીને એ જ્ઞાન સ્વભાવે પરિણમે છે ત્યારે એને રાગાદી ક્રોધાદિકની રૂચિ નથી અને એ ભાવે એ પરિણમતો નથી. એક મ્યાનમાં બે તલવાર એક સાથે રહી શકે નહીં, વારા પરતી રહે. એટલે જ્યારે જ્ઞાન ભાવે પરિણમન થતું હોય, આત્માનું જ્ઞાન ભાવે પરિણમન થતું હોય ત્યારે એ પરિણમન એ જ વખતે હોય, એ વખતે ક્રોધ ભાવે પરિણમન હોય એમ બને નહીં. અને ક્રોધ ભાવે પરિણમન હોય ત્યારે ક્રોધ જ અનુભવાય, ત્યારે ભગવાન આત્મા ક્યાંથી અનુભવાય? ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી ત્રિકાળ અનંત ગુણોનો પિંડ એ જ્યારે અનુભવાય ત્યારે તો અતિન્દ્રિય આનંદનો અનુભવ આવે, એટલે એ અનુભવ ક્યાં આવે છે? વૃદ્ધ ભાવે પરિણમતા એવો ક્યાં અનુભવ થાય છે? એટલે બેમાંથી કોઈ પણ એક પરિણમન એક વખતમાં હોય, એટલે કે એક જ્ઞાનની અંદર એક વખતે એક જ તલવાર રહે, બે તલવાર સાથે રહી શકતી નથી. બહુ સરસ ઉદાહરણ છે. આ ઉદાહરણને બરાબર યાદ રાખવાનું કે જેથી જ્યારે જરૂર પડે ત્યારે એ ઉદાહરણ આપણે લાગુ પાડી શકીએ. અહીંયા પરિણમનની અપેક્ષા એ વાત છે, જો ભૂલ નહીં કરતા પાછા, કેમ કે બીજી વાત એમાં આવશે, એટલા માટે કહું છું કે એક જ્ઞાનમાં બે તલવાર રહી શકતી નથી. ધર્મી જીવ જ્ઞાન સ્વભાવના પ્રેમપણે પરિણમે, જ્ઞાન સ્વભાવના પ્રેમપણે, જ્ઞાન સ્વભાવની રૂચિપણે, ધ્રુવનું લક્ષ્ય કરી અને જ્યારે એ પરિણમે ત્યારે એને આનંદ, સુખ અને શાંતિનો જે અનુભવ થાય છે, એ વખતે એ રાગના પ્રેમપણે પણ પરિણમે એમ બિલકુલ હોઈ શકે નહીં. હવે કેટલો માર્ગ સહેલો કરી નાખ્યો. શું કરવું હતું? આપણે પેલી કર્તા કર્મની પ્રવૃત્તિને બંધ કરવી હતી. વારે વારે એ કર્તા કર્મ પ્રવૃત્તિ દ્વારા એ નવા નવા કર્મ બાંધતો હતો અને એને બંધ કરવી હતી. અને એના ઉપાય તરીકે શું કહ્યું હતું કે ભાઈ તું આશ્રવને સમજ. એટલે આશ્રવને સમજ એટલે આશ્રવ ભાવે તું પરિણમન કરે છે એ વસ્તુને તું સમજ, અને તારું જે શુદ્ધ નિર્મળ પરિણમન એનાથી કઈ રીતે જુદું છે એ સમજી અને બેને જુદા પાડ. એ વાત આ 71મી ગાથામાં જવાબરૂપે કહી હતી. અને એ જવાબમાં આપણે શું કરવું એવો જે પ્રશ્ન હતો એ અહીંયા એનો ઉત્તર મળી ગયો. એટલે આપણે ગઈકાલે સ્વાધ્યાય પછીનો જે પ્રશ્ન હતો એની જે વાત આપણે મૂળ જે કરવાની હતી આ વાત હતી, પણ પ્રાઇમરી વાતોમાં આપણે ઉલજી ગયા, એટલે કે એ વાતને આપણે પ્રશ્નના જવાબમાં લીધી હતી. એટલે ફરીથી યાદ કરાવું કે નાની નાની વાતો તરફ લક્ષ નહીં આપવું. શરૂઆતનું બધું આપણે કરી અને હવે આગળ વધ્યા છીએ ત્યારે હવે કઈ રીતે આપણે આ કરવું એના તરફ વધારે લક્ષ આપવું, અને એનો જવાબ અહીંયા આપી દીધો છે કે પોતે જ્યારે ધ્રુવનું લક્ષ્ય કરીને, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરીને એનો પ્રેમ શબ્દ મૂક્યો છે, એના તરફનો પ્રેમ, એની રૂચિ, બે શબ્દ જુદા જુદા વાપર્યા છે. પહેલા ચૈતન્યની રૂચિપૂર્વક એમ ગુરુદેવે કહ્યું, ચૈતન્યની રૂચિપૂર્વક જેને અંતર પરિણમન થયું છે એમ કરીને ચૈતન્યની રૂચિ કહ્યું, અને પછી કહ્યું કે જ્ઞાન સ્વભાવના પ્રેમ પણ અહીં બંનેનો ભાવ એક જ છે. કહેવાનો આશય એવો જ છે કે ભગવાન આત્માની રૂચિ કરીને, એનું લક્ષ્ય કરીને, એનો પ્રેમ કરીને, એનો એના તરફનો અહોભાવ લાવીને કે આ જ વસ્તુ છે, એ જ હું છું, આ શુદ્ધ છે અને એ જ મારું સ્વરૂપ છે. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં પણ એમ આવ્યું છે તો હું એવા ભાવે શા માટે ન પરિણમ. જ્યારે તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને મને પોતાના સમકક્ષ કહ્યો છે, સિદ્ધ સમાન કહ્યો છે, તો હું નકામાનો શા માટે આ વિભાવ ભાવે પરિણમું છું? આવો વારંવાર વારંવાર દિવસમાં 24 કલાકમાં હજારો વાર એ વિચાર કર્યા જ કરે તો દરેક જગ્યાએથી એનું આશ્રવ ભાવે પરિણમન થાય છે ત્યાં મંદ કષાય થાય, અને મંદ કષાય થતાં એને કર્તા કર્મની પ્રવૃત્તિ ઢીલી પડે, અને પછી આગળ વધતા વધતા જ્યારે પોતે સ્વભાવમાં ચાલ્યો જાય છે ત્યારે એ કર્તા કર્મ પ્રવૃત્તિ રહેતી નથી, અને પછી સહજમાં એ સંવરની દશામાં જાય છે અને એમ નવા કર્મ બંધાતા નથી. આ જ એનો રસ્તો છે. અહીંયા સ્પષ્ટ કહ્યું કે જ્યારે એ સ્વભાવ ભાવે પરિણમે ત્યારે એને રાગ ભાવે પરિણમન થતું જ નથી, તો પછી એને એ જ કરવાનું છે, એની જ દ્રઢતા કરવાની છે. સ્વભાવ ભાવે પરિણમન થવું એ જ એનું કર્તવ્ય છે, દરેક જીવનું એ જ કર્તવ્ય છે. ભૂલી ગયો છે એ વાત જુદી છે, એ ભૂલી ગયો છે અનાદિનો, એટલે એ અન્ય ભાવે પરિણમન કરે છે, એને અન્ય ભાવને પાછો એ પોતાના માને છે, એ તો એની ભૂલ છે. એ ભૂલને જસ્ટિફાઈ કરવાને બદલે સાચું શું છે એ દ્રવ્ય સ્વરૂપ દ્વારા સમજવું, ખૂબ અભ્યાસ કરવો, ન બરાબર વાત બેસે તો જુદા જુદા શાસ્ત્રોનો જુદી જુદી અપેક્ષાએથી ખૂબ અભ્યાસ કરવો, પણ દ્રઢતા તો આ જ છેવટે કરવાની છે. કેમ કે સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે અને એની આ સર્વોત્કૃષ્ટ ટીકા આત્મખ્યાતિ, એમાં જે વાત આવી છે એ પરમ પરમ સત્ય છે. ભરતક્ષેત્રના વિશે આવી કોઈ વાત બીજે ક્યાંય મળે એમ નથી, અને એની સ્પષ્ટતા ગુરુદેવ સિવાય બીજા કોઈએ આ રીતે કરી નથી. એટલે વાત તો આ જ છે, આજે માનો તો આજે, કાલે માનો તો કાલે, જ્યારે માનશો ત્યારે, પણ છેવટે વાત તો આ જ છે. ફાફા મારી બધે જઈ આવી અન્ય મતિના શાસ્ત્રોનો અભ્યાસ કરીને એમ કરીને છેવટે રખડીને આવવાનું તો અહીંયા જ છે. એટલે તમારે જેટલો જે જે બીજા અન્ય શાસ્ત્રોનો અભ્યાસ કરવો હોય, અન્યને ગુરુ બનાવવા હોય, જે બધું કરવું હોય એ કરો, પણ છેવટે એ બધું રખડવાનું છે, એ વાત યાદ રાખવી. આ જ કરવાનું છે, આ સિવાય બીજો માર્ગ છે જ નહીં. નકામાના ફાંફા મારવાનું બંધ કરવું. જ્યાં ધર્મ નથી ત્યાં જવાનો કોઈ અર્થ નથી. માત્ર શુભભાવની વાત છે, એવા શુભભાવની વાત તો જૈન દર્શનની અંદર શરૂઆતમાં આવી જાય છે, એને તો ધર્મ પણ નથી કર્યો. બાકી બધા જ દર્શનની અંદર માત્ર શુભભાવની વાત છે, આત્મામાં કેમ જવાય એની તો કોઈ વાત નથી. આત્મા સંબંધીની જો ક્યાંય થોડી ઘણી પણ વાત હોય તો વેદાંતમાં કરી છે, પણ એ પર્યાયને તો માનતા નથી. વેદાંતમાં અદ્વૈતને એકાંતે લઈ લેવામાં આવ્યો છે એમ નથી. દ્વૈત છે, બેપણું છે, એકાંતે અદ્વૈત ન કહેવાય. આત્માને જાણનારી પર્યાય છે, આત્મા આત્માને જાણે છે, ધ્રુવ ધ્રુવને જાણે છે એમ નથી. ધ્રુવ ધ્રુવને જાણતો નથી, ધ્રુવને જાણનારી એ જ્ઞાનની પર્યાય છે. એટલે બેપણું છે, પણ જે અનુભવનો કાળ છે એ વખતે એ અદ્વૈતપણું છે. વેદાંતમાં એમ લઈ લીધું છે કે દરેક વખતે એ એકપણું જ છે, પર્યાયને એ માનતા જ નથી, સ્વીકારતા નથી. એ મોટામાં મોટી ભૂલ છે. એટલે સૌથી વધુ નજીક જે દર્શન છે એ વેદાંત છે, એમાં પણ આ મોટી ભૂલ છે. અને કર્તાની વાત લઈએ તો ગીતાની અંદર પણ કર્મ કરે જા, કર્મ કરે જા, કરવાની વાત છે. અહીંયા તો શું છે, ભગવાન આત્માને કરતા જ નથી કહ્યો. ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે, એને કરતા પણ કહીએ તો ભલે, બાકી તો બીજું કોઈ કરતા પણ આત્માને છે જ નહીં. ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, બીજા કોઈનો કરતા નથી. આ તો કહે છે કે ના, તું તારું કામ કરે જા, ફળની આશા રાખ્યા વિના તારું કામ કરે જા. એટલે એનો અર્થ કે ફળની આશા હોય બધાને, પણ તું નિસ્વાર્થ ભાવે એમ કે આ બધું કામ કર, બહારના કામો કરાવે છે ત્યાં, અને એનો કરતા કર્યો. કામ કરે કરી શકે છે આત્મા? પરના કામ કરી શકે આત્મા? કયા કામ કરી શકે? ભગવાનનું ભજન કરી શકે છે આત્મા? કયા ભગવાન? તીર્થંકર ભગવાનનું ભજન કરી શકે છે? કંઈ કરી શકતો નથી. એ બધા ભાવ શુભ ભાવ છે, એ આત્માનું કાર્ય નથી. આત્મા પોતે નિર્મળ ભાવે જ પરિણમે છે. અને આ બધામાં જો બહુ પ્રશ્નો થતા હોય તો એક સહેલો આન્સર મેં પહેલા પણ કહ્યો છે અને વારંવાર કહું છું, યાદ કરવું કે સિદ્ધ ભગવાનને આ હોય, સિદ્ધ ભગવાનને આ હોય, ન હોય તો પછી આત્માને ન હોય. સિદ્ધ ભગવાનને ભજન હોય, સિદ્ધ ભગવાનને ભજન હોય, ન હોય ને તો પછી આત્માને પણ ભજન ન હોય. સિદ્ધ ભગવાનને ખાવું હોય, ન હોય તો આત્માને પણ ખાવું ન હોય. સિદ્ધ ભગવાનને જોબ હોય, ન હોય તો પછી ભગવાન આત્માને પણ એ વસ્તુ ન હોય. થાય છે એટલે માની લેવું એમ નહીં. અત્યારે વર્તમાનમાં આપણને ઇન્દ્રિયો દ્વારા દેખાય છે ને આ બધું થતું આવ્યું છે, એ તો પૂર્વકર્મને કારણે આપણને એ સંયોગો ઉત્પન્ન થયા છે, તો આપણી સમીપમાં આપણને એ જણાય છે. પણ એ સંયોગો ક્યાં એમ કહે છે કે એમ પરિણમન કરો, એની સાથે જોડાઓ, એવું ક્યાં કહે છે? એટલે આ જે કંઈ દેખાય છે એના માટે બધાને પ્રશ્ન થઈ જાય છે. બહુ જયારે વાત કરીએ ને સિરીઝની અંદર બધી વાત બહુ થાય ને, ત્યાર પછીથી કે પણ આ બધાનું શું કરવું, આ બધું શું કરવું, રમેશભાઈ શું કરવું, છોડી દેવું શું કરવું, કઈ સમજણ નથી પડતી, મૂંઝાઈ જાય છે. પ્રભુ મૂંઝાવાનો પ્રશ્ન જ નથી. તમે જ્યાં છો ત્યાં જ રહીને જ તમારે કરવાનું છે. કે આત્મા માટે થઈને જંગલમાં જવાની જરૂર નથી, દોડી જવાની જરૂર નથી. જંગલમાં જશો તો પણ એ તો તમારા ભાવ તો એ જ રહેશે. જ્યાં સુધી તમને આત્માનું મહાત્મા આવ્યું નથી, એનું મહત્વ સમજાયું નથી, ત્યાં સુધી ગમે ત્યાં જશો ત્યાં પણ વસ્તુ તો એમ જ રહેવાની છે. ઘર બહાર કપડાં મકાન કોમ્પ્યુટર કાર બધું એનું એ જ યાદ આવવાનું છે અને એ જ ભાવે રહેવાશે. એટલે દોડવાથી બહાર ક્યાંય ભાગી જવાથી કે આત્મા મળવાનો છે? ના, જ્યાં છો ત્યાં જ રહો. વૃત્તિઓને સંક્ષેપી લો. પરમાજતું લક્ષ્ય જે છે એને સંક્ષેપવું અને મારું મૂળ સ્વરૂપ શું છે એને વારંવાર યાદ કરવું, એટલે પર તરફથી લક્ષ્ય છૂટી જશે. એટલે એમ કરતા વિભાવો ઓછા થશે. સ્વનું લક્ષ્ય એકમાત્ર રસ્તો છે અને સ્વનું લક્ષ્ય કરવામાં આગળ વધતા વધતા એવા સ્વના લક્ષ્યે આગળ વધતા વધતા એવા જ ભાવે પરિણમી જવું. એટલે આત્મા જેવો જ્ઞાન સ્વભાવી છે એવા જ્ઞાન સ્વભાવે પરિણમી જવું, એ જ કરવાનું છે. અને એમ કરતા સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, એમ કરતા અતિન્દ્રિય આનંદ થાય છે, અને એ જ માર્ગ છે, એ જ ધર્મ છે. અહીંયા એ જ વાત સ્પષ્ટ કહી છે કે એ થશે એટલે સહજ રીતે આશ્રવો તૂટી જશે, આશ્રવ રહેશે નહીં. એક મ્યાનમાં બે તલવાર નહીં રહે. સ્વભાવપણે પરિણમન થવું તે જ્ઞાનીનું કર્મ, અને રાગપણે પરિણમન થવું તે અજ્ઞાનીનું કર્મ છે. પરનું કરવું એ વાત તો છે જ નહીં. આ કોમ્પ્યુટરનું કરવું ને આ ડેસ્કનું કરવું ને આ ખુરશીનું કરવું એ વાત તો છે જ નહીં, એ તો પર વસ્તુ થઈ. પરનું કાર્ય તો કોઈ કરી શકતો જ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી. આવું ધર્મનું તત્વ ઘણું સૂક્ષ્મ છે ભાઈ. જેને વિકલ્પનો દ્વંદ્વ છૂટી સ્વભાવના આશ્રયે નિર્વિકલ્પ નિર્વિકારી જ્ઞાનનું પરિણમન થવું તે ધર્મ છે. એટલે પરનું કરવાની તો વાત નથી, પણ પરના લક્ષ્ય થતા ભાવ પણ એના નથી અને એનું કરતા પણ છે એ પણ છોડવા જેવું છે. એ બધા જ આશ્રવ છે. પરના લક્ષ્ય થતા જે કંઈ ભાવ છે એમાં ક્રોધ આદિક શબ્દ છે, એટલે ક્રોધ આદિ કહેતા બધું આવી જાય. ક્રોધ માન માયા લોભ હોય કે રતિ અરતિ જે બીજા નવ કસાયો છે એ હોય, એ બધા જ ભાવ ભયના જુગુપ્સાના બધા જ ભાવો વિકલ્પ સહિતના ભાવો, એ કોઈ ભાવ છે તે આત્માનો નથી. એટલે એ પણ એનું કર્તવ્ય નથી, એનો એ કરતા નથી. અને એ બધાનો એ કરતા મટી જાય છે તો માત્ર પોતાના સ્વરૂપનો જ એ કરતા રહે છે. એ ભગવાન આત્માનું એક જ કાર્ય છે, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે. એટલે આવું સૂક્ષ્મ તત્વ છે અને એમાં વિકલ્પોનો દ્વંદ્વ છૂટી, વિકલ્પોનો દ્વંદ્વ એટલે વિકલ્પોની લડાઈ, દ્વંદ્વ એટલે યુદ્ધ લડાઈ, કોઈ વિકલ્પ રહે જ નહીં. વિકલ્પોનો દ્વંદ્વ છૂટી, ગુરુદેવે શબ્દ મૂક્યા છે, બહુ સરસ શબ્દ મૂક્યા છે કે આ બધી જે વિકલ્પોમાં તું લડાઈ કરી રહ્યો છે પંડિત થઈ અને જે કરી રહ્યો છે એ પણ છોડ અને તું આત્મભાવે પરિણમી જા. સ્વભાવનો આશ્રય કરવાનો છે, એટલે સ્વભાવના આશ્રયે નિર્વિકલ્પ વિકલ્પ વિનાની નિર્વિકારી કોઈ પણ જાતના વિભાવ ભાવ વિનાની જે પર્યાય થશે તે શુદ્ધ નિર્મળ પર્યાય થશે. એટલે એવું જે જ્ઞાનનું પરિણમન છે એ જ ધર્મ છે. મુનિ દશામાં તો ત્રણ કસાયનો ભાવ થઈ અંદર અતિન્દ્રિય આનંદની લહેર ઉઠતી હોય છે અને બહારમાં સહજ નગ્ન દશા હોય છે. અંદર કસાયથી નગ્ન અને બહાર વસ્ત્રથી નગ્ન એવી શુદ્ધ ચૈતન્યના આનંદમાં ઝૂલતી મુનિદશા કોઈ અલૌકિક ચીજ છે. આ આપણે કરવાનું છે. નગ્ન દશા લેવા માટે થઈને ચિંતા કરવાની જરૂર નથી, એ સહજ ભાવ છે, એ સહજ ભાવ છે, એ કંઈ જબરદસ્તી કંઈ થતું નથી. જેને સમ્યક દર્શન નથી અને નગ્નપણું લે છે એને માટે મુશ્કેલી છે, પણ જેને સંકિત થયું છે એને પછી કોઈ વસ્તુ પ્રત્યે રાગ રહ્યો જ નથી. આજે હજી વસ્ત્ર રાખવાનો ભાવ અને એને જસ્ટિફાઈ કરવાનું જે ચાલે છે ને, એ જસ્ટિફાઈ કરવાનું એને જ સૂચે છે કે જેને સમ્યક દર્શન નથી થયું. એને જે સંકિત થયો છે એને તો એ બધું છૂટી ગયેલું જ છે. જ્યાં શરીર પોતાનું નથી ત્યાં પછી ક્યાં પ્રશ્ન જ રહ્યો, કોઈ વસ્તુ સાથે એને કંઈ લેવા દેવા નથી. પોતે પોતાના ભગવાન આત્મા તરીકે જ પોતાને એ જાણે છે, અનુભવે છે અને એમ જ રહ્યો છે. પર્યાય જે થાય છે તે થાય છે, અમે તો ભગવાન આત્મા છીએ એવા ભાવમાં રહ્યો હોય ત્યારે પછી એનો પુરુષાર્થ એવો વળે છે તો એ નગ્ન દિગંબર દશા આવે છે. અને એમાં પણ પહેલા ક્ષુલક થાય છે અને પછીથી એટલે એક વસ્ત્ર સહિત હોય છે. એક વસ્ત્ર સહિત જે છે એ પણ દશા જે છે એ પણ લિંગ છે. એ આપણે અષ્ટપાવડની અંદર કરી ગયા છીએ કે એ પણ જૈન લિંગ છે, મુનિનું લિંગ છે. અને મુનિના લિંગ પછીથી જે છે એ ક્ષુલકનું લિંગ છે. એટલે વસ્ત્ર સહિત જેને બાર વ્રતધારી શ્રાવક છે અથવા તો વસ્ત્ર સહિત જે કંઈ હજી મુનિદશા પૂરી પ્રાપ્ત નથી કરી એ ક્ષુલક છે, એટલે એવું પણ એક લિંગ હોય છે. એટલે એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી કે કેવી રીતે થશે, એ તો બહુ વિકટ દશા ને એ તો દુઃખની દશા એવું નથી હોતું. એ તો સહજ દશા છે, એ આનંદની દશા છે. એટલે એ આનંદની દશા છે એમ કહેવા માટે ગુરુદેવે અહીંયા આ વાત કરી છે કે અંદરથી કસાયથી નગ્ન કોઈ કસાય રહેતા નથી, સંપૂર્ણ કસાયો રહિત. અને એ જ રીતે બહારથી સર્વ પરિગ્રહોથી રહિત થઈ જાય છે, એટલે વસ્ત્રથી પણ રહિત એમ અહીંયા લીધું છે. એ મુનિની દશા જે છે એ મુનિની દશા છે, એ પંચ પરમેષ્ટી માનું એક પદ છે. એ મુનિના ત્રણ પ્રકાર જે કહ્યા, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ, અને આચાર્યની અંદર ગણધર પણ આવી જાય. એટલે એ ત્રણ પદ જે છે એ ત્રણ પદ એને ઇષ્ટ પદ કહેવામાં આવ્યું છે. કેમ કે એ પદ વિના અરિહંત દશા આવતી નથી. એ ત્રણમાંથી કોઈ પણ એક પદ હોવું જ જોઈએ. એ ત્રણે ત્રણ મુનિના જ પદ છે, સાધુના જ પદ છે. એ એ ત્રણેય પદને આપણે એમ કહીએ કે સાતમા ગુણસ્થાન સાતમા છઠ્ઠાની દશા છે અને એમાં એને પ્રત્યુક્ષ સંવેદન હોય છે, હજારો વાર પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એ પછી મુનિ છે, ઉપાધ્યાય છે, કાચાર્ય છે, ગમે તે છે કે ગણધર છે, ગણધર હોય એટલે પહેલા જાય એવો કોઈ નિયમ નથી. જેને એકાગ્રતા વધે છે, જેનો પુરુષાર્થ ઉગ્ર થાય છે, એ પહેલા સ્થિરતા કરી લે છે અને જે સ્થિરતા કરે છે એ શ્રેણી ચડે છે. એટલે એ ત્રણેય પદ, એ ત્રણેય પદમાંથી કોઈ પણ એક પદની પ્રાપ્તિ વિના અર્યંત થવાતું નથી. અને એ પદમાંથી અર્યંત થવામાં કેટલો સમય લાગે છે? એ પદમાંથી, ત્રણ પદમાંનું કોઈ પણ એક પદ છે અને એમાંથી અર્યંતનું પદ એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં કેટલો સમય લાગે? બે ઘડી કરતા ઓછો સમય લાગે છે. કદાચ બહુમાં બહુ એમ ગણીએ તો ચાર ઘડી કરતા ઓછો સમય એમ કહીએ કે જયારે શ્રેણી ચડે છે ત્યારે બે ઘડી કરતા ઓછા સમયમાં શ્રેણી ચડીને બારમા ગુણસ્થાને પહોંચી જાય છે અને ત્યાં પછી પાછું શુક્લ ધ્યાન, બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે, એમાં પણ બે ઘડી કરતા ઓછા સમયમાં, અંતરમુહૂર્તમાં કે બે ઘડી કરતા ઓછા સમયમાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે. તમે સવારે ગયા હોય અને એમને મુનિ તરીકે જેમના દર્શન કર્યા હોય અને સાંજે તો તમને ખબર પડે કે આ તો બધું મોટી ધમાલ અહીંયા તો ચાલી રહી છે, શું છે? તો કે એમને તો કેવળ જ્ઞાન થયું છે અને લોકો તો ઉમટી પડ્યા છે એમના દર્શને. તમને થાય કે જી સવારે તો હું હમણાં દર્શન કરીને આવ્યો, એ તો ભગવાન થઈ ગયા. ભાઈ ભગવાન તું હતો, એમાં ક્યાં બાકી હતું? એટલે એ પદ જે છે ને, એ પદ અને અરિંતના પદની વચ્ચે કોઈ ડિમાર્કેટિંગ લાઈન નથી. એ ક્યારે એમાં થઈ જશે કન્વર્ટ એ કહી નહીં શકાય. એટલા માટે એ પંચ પરમેષ્ઠી છે એનું મહત્વ છે. પંચ પરમેષ્ઠીનું મહત્વ સમજાવીને આપણે એમને એમ ચલાવીએ છીએ ને, એ પંચ પરમેષ્ઠીનું એવું મહત્વ છે. હવે વર્તમાનમાં કોઈ પણ સાધુ એમ કહે કે ભાઈ અમને આચાર્ય પદ મળ્યું છે, તો ભાઈ પહેલી વાત કે તમને આચાર્ય પદ મળ્યું છે વાત બરાબર, પણ તમે છઠ્ઠે સાતમે ગુણસ્થાને છો કે જે બે ઘડીની અંદર એ શ્રેણી ચડી જાય અને બીજી બે ઘડીની અંદર કેવળ જ્ઞાન પ્રગટ કરી શકો એવી દશા તમારી વર્તે છે? એટલે એ અપેક્ષાથી ગુરુદેવે જે વાત લીધી છે એ દિગંબરના મૂળ ગ્રંથોમાંથી, વર્તમાનની વાત નહીં, મૂળ ગ્રંથોમાંથી એ વાત લઈ. અને ક્યારેક કોઈક અપેક્ષાએ એ વાત મુનિની કરી દીધી હોય તો એને લીધે થઈ અને લોકોએ એમ લઈ લીધું કે એ બીજાને માનતા નથી આમ. અરે એમ નથી ભાઈ, મૂળ કેવું હોવું જોઈએ, સોનું સોના રૂપે કેવું હોવું જોઈએ એવી શુદ્ધતા કોઈ બતાવે સોની, તો આપણે આપણું સોનું જરા મલિન હોય તો આપણે એમ કહીએ કે ના અમારું અપમાન કર્યું. અરે ભાઈ તારું અપમાન નથી, તને જ્ઞાન કરાવ્યું કે શુદ્ધ સોનું આવું હોય. એમ ગુરુદેવે મુનિ દશા કેવી હોય એનું જ્ઞાન કરાવ્યું એટલે લોકોએ એમાં પણ ઊંધો અર્થ લઈ લીધો કે ભાઈ અમારા મુનિને માનતા નથી, અમારા આને માનતા નથી, આમ નથી તેમ નથી. એમ ક્યાં પ્રશ્ન છે? દરેક જીવને સિદ્ધ સમાન કરો, એનાથી વધારે ગુરુદેવે બીજું શું કહેવાનું બાકી રહેશે? તમે દરેક જીવને સિદ્ધ સમાન માનો છો એટલી કરુણા કરી, અને દરેક વખતે જયારે જયારે ટીકા કોઈએ કરી હોય ત્યારે ગુરુદેવે હંમેશા એમ જ કહ્યું છે કે ભાઈ જયારે જયારે ટીકા થઈ હોય ને ત્યારે એમ જ કહ્યું છે કે એ સમજશે, નથી અત્યારે સમજતા પણ એ સમજશે, અત્યારે એવી એની પર્યાય છે, અરે શું થાય, એમ કરીને કરુણા કરી છે. એમની ટીકા કરનારની પણ કરુણા કરી છે. લોકો સમજ્યા જ નથી, મૂળ વસ્તુને સમજાયા નથી. સત્ય સમજાયું એટલે લોકોએ ઊંધા અર્થ કરી અને એમ પકડી લીધું કે અમને અમારા ગુરુને આમ નથી, પણ તારા ગુરુ જે છે તે બરાબર તારા, તું એને ગુરુ કરીને માનીને રહ્યો છે, ત્યારે સાચા શું ગુરુ કેવા હોય એનું વર્ણન તારી આગળ કરવામાં આવે એમાં તારા ગુરુની કંઈ નિંદાય નથી કરતા અને કંઈ નથી કરતા. તને સમજાવ્યું છે કે આ આવું હોય, પછી તારે સમજવું ન સમજવું એ તારી મરજીની વાત છે. મિથ્યા દ્રષ્ટિ જેને રહેવું છે એને કોણ રોકી શકે છે? ગુરુની વાત જયારે જયારે આવે ને, આવા મુનિની વાત આવે ને, ત્યારે તો ગુરુદેવને તો એટલો બધો હર્ષ થતો ને એનું તો વર્ણન કરવામાં એવા લાગી જતા, કેમ કે પોતે પોતાની જાતને મુનિ નહોતા માનતા અને એટલે તો પરિવર્તન કર્યું હતું. એ સંપ્રદાયમાંથી પરિવર્તન શા માટે કર્યું? કે ભાઈ વસ્ત્ર સહિત આવું મુનિ પણ હોય નહીં, હું મારી જાતને મુનિ બનાવું એમ હોય નહીં, હું સાધક છું, હું મુનિ નથી. એટલે પોતાની દશા જે છે તે પાંચમા ગુણસ્થાનની કહેવાય, એ સાતમું છઠ્ઠું ન કહેવાય અને મુનિ ન કહેવાય. તો મુનિ કોને કહેવાય એ વાતનું એ હંમેશા જયારે જયારે આવે ત્યારે ખૂબ આમ ખૂબ વિસ્તાર કરીને ખૂબ આનંદ થઈ દે એ વાત કરતા. અહીંયા આગળ વાત છે કે જ્ઞાનીને પણ રાગાદી તો હોય છે ને, એવો એક પ્રશ્ન કર્યો છે અને એ પણ આપણે લઈએ કે હા, સાધક દશામાં જ્ઞાનીને પણ રાગ હોય છે. આપણે પણ પેલા આ પ્રશ્ન આવી ગયો છે એટલે આપણે એનો બીજો વધારે વિસ્તાર ત્યાં નથી કરતા, પણ બીજો પ્રશ્ન છે ને એનો જવાબ છે ને એમાં પણ એ વાત આવી જાય છે એટલે એને પણ સાથે લઈ લેવો છે. અને એના પછી 27મી પાના ઉપર પણ પાછો પ્રશ્ન કર્યો છે, તો શું જ્ઞાનીને રાગનું પરિણામ છે જ નહીં? એટલે જ્ઞાની ને રાગ નું પરિણામ છે જ નહીં એ વાત, અને અહીંયા જ્ઞાની ને પણ રાગ આદિ હોય છે એ બંને વાતનો સાથે જવાબ આપણે લેવો છે. થોડીક વાત અહીંયાથી વાંચીએ કે સાધક દશામાં જ્ઞાની ને પણ રાગ હોય છે, પણ જ્ઞાનપણે પરિણમતા જ્ઞાનીના જ્ઞાન પરિણમનથી તે રાગ ભિન્ન રહી જાય છે. એ રાગ જ્ઞાનપણે જયારે જ્ઞાની પરિણમે છે ત્યારે એને એનાથી જુદો રહે છે. જે રાગ થાય તેને જાણવાપણે એટલે કે તેના જ્ઞાતાપણે જ્ઞાની પરિણમે છે, પણ એ રાગપણે પરિણમતો નથી. જો આપણે કહ્યું હતું ને કે એક મ્યાનમાં બે તલવાર ન હોય એટલે પરિણમવાની અપેક્ષાથી વાત હતી, પણ જ્યારે એ જ્ઞાનપણે પરિણમે છે ત્યારે જ્ઞાનપણે જ્યારે પરિણમે છે ત્યારે એને એ રાગ જે છે એ એનાથી ભિન્ન રહી જાય છે. પણ જ્યારે એને રાગ આવ્યો છે ત્યારે પણ એને એ જાણવા વાળો થાય છે. એટલે અહીંયા એ ઉત્તર આપ્યો છે ને એમાં ગુરુદેવે સ્પષ્ટ કર્યું કે સાધક દશામાં જ્ઞાનીને પણ રાગ હોય છે, પણ જ્ઞાનપણે પરિણમતા જ્ઞાનીના જ્ઞાન પરિણમનથી તે રાગ ભિન્ન રહી જાય છે. જે રાગ થાય તેને જાણવાપણે એટલે કે તેના જ્ઞાતાપણે જ્ઞાની પરિણમે છે, કરતાપણે નહીં. જે રાગ આવે તેને જાણતો જ્ઞાની જ્ઞાન રૂપે પરિણમે છે, પણ રાગ રૂપે પરિણમતો નથી. અને જ્ઞાનીને જે રાગ થાય તેની અંદર એને કોઈ પણ પ્રકારની રૂચિ નથી કે તેનું એને સામિત્વ નથી કે મારું છે એવું હોતું નથી. અહીંયા આ બીજો પ્રશ્નની નીચે પણ જે ઉત્તર આપ્યો છે એ પણ લઈએ છીએ 27મા પાના ઉપર કે જ્ઞાનીને રાગનું પરિણમન છે જ નહીં એમ જે પ્રશ્ન કર્યો છે તો એમાં પણ કહ્યું છે કે ના, એમ નથી. પર્યાયમાં જ્યાં સુધી પુરુષાર્થની મંદતા છે ત્યાં સુધી જ્ઞાનીને યથાસંભવ રાગનું પરિણમન છે. હજી પૂર્ણપણે દશા પ્રગટ થઈ નથી, શુદ્ધ નિર્મળ દશા પ્રગટ નથી થઈ સાધક છે, તો એ દશામાં જ્ઞાનીને પણ એવા રાગ હોય છે. હજી પુરુષાર્થ ઉગ્ર થયો નથી ત્યારે, એટલે જ્ઞાનીને રાગનું પરિણમન છે, પણ તે એને જાણે છે. વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે એમ બાર ગાથામાં કહ્યું છે ને, એ પરિણમન જે છે એને એ જાણે છે. એટલે કે રાગ જે અશુદ્ધતાનો અંશ છે તેને તે જાણે છે, જાણવાપણે પરિણમે છે, કરતાપણે નહીં. બહુ સ્પષ્ટ લીધું છે. સ્વભાવની રૂચિના પરિણમન વખતે પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવની રૂચિના પરિણમન વખતે, વિકારની રૂચિનું પરિણમન અને વિકારની રૂચિના પરિણમન વખતે સ્વભાવની રૂચિનું પરિણમન એમ બે એક સમયમાં એક સાથે હોઈ શકે નહીં. એટલે એક મ્યાનમાં બે તલવાર હોઈ શકે નહીં. અને એ રાગને એ જાણે છે અને પરિણમન થાય છે, છતાં પણ એ પરિણમનને એ ઉપાદેય નથી માનતો, એ યોગ્ય નથી માનતો, એ સારું છે એમ નથી માનતો, એ ઇષ્ટ છે એમ નથી માનતો, એ કરવા લાયક છે એમ નથી માનતો, એનો આશ્રય એ કરતો નથી, એને એ જસ્ટિફાય કરતો નથી. એ પરિણમનને એ હે ભાવે એ જાણે છે કે ના, આ છોડવા લાયક વસ્તુ મને થઈ રહી છે, એનું કારણ એ સમજે છે કે એ મારા પુરુષાર્થની નબળાઈ છે, એટલો મારો હજી પ્રમાદ વર્તે છે, મારો હજી ઉગ્ર પુરુષાર્થ નથી વર્તતો, માટે એ થાય છે એમ એને જ્ઞાની જાણે છે. એટલે એને રાગનું પરિણમન થાય છે, નથી થતું એમ નથી. ખરેખર તો એ ખરેખર એ પોતે પોતાના સ્વભાવ ભાવે જ્યારે જ્ઞાની પરિણમે છે ને ત્યારે એને યાદ પણ કરવું નથી પડતું કે આ જુદું છે. એને અનુભવ એક વખત થયા પછી છે, એક આખી જેને આપણે સેન્સ કહીએ ને, સેન્સ જ એવી ડેવલપ થઈ ગઈ છે કે પોતે એટલે ભગવાન આત્મા, બસ આ વાત એ સહજ થઈ જાય છે. જેમ આપણને મનુષ્યપણું કેવું, આટલા વર્ષો માત્ર 60-70 વર્ષનું જે આયુષ્ય છે ત્યાં એટલામાં તો આપણે 50-60 વર્ષની અંદર તો આપણને મનુષ્યપણું કેવું થઈ ગયું. અરે 50-60 વર્ષની ક્યાં વાત છે, તમે 10 વર્ષના છોકરાને બોલાવીને પૂછશો તો પણ એને પણ એ મનુષ્યપણું જ કેટલું સહજ થઈ ગયું છે આટલા નાના સમયની અંદર. એટલે જ્ઞાનીને એક વખત જ્ઞાન થાય છે, અનુભવ થાય છે, ત્યાર પછીથી એ પોતે શુદ્ધ આત્મા છે એ સહજ થઈ જાય છે. એટલે પોતાનું મૂળ સ્વરૂપ છે તે શુદ્ધ જ છે, ત્રિકાળ છે, સિદ્ધ સમાન છે, આ બધા શબ્દોની પણ જરૂર નથી પડતી. જે અનુભવ થયો છે એ પછીની એની દશા જ એવી હોય છે. એટલે બીજું બધું જે છે એ પોતાનું નહીં, પોતાનું નહીં, પોતાનું નહીં, એમ જ એ ભાવ છે. અને પોતે ભગવાન આત્મા શુદ્ધ છે એમ જ ભાવ છે. આ બધું પર્યાયમાં જુદું, મારાથી જુદું એમ એને કંઈ એમ દરેક વખતે કરવાની પણ જરૂર નથી પડતી. એવી જ્ઞાનીની દશા હોય છે. સમ્યક દર્શન શું વાત છે ભાઈ. સમ્યક દર્શન થયા પછીના જે પરિણામ છે એ તો અદ્ભુત પરિણામ હોય છે. આખું બદલાઈ જાય છે, જીવન બદલાઈ જાય છે. એ કઈ શર્ટ ને પેન્ટ પહેરતો હોય એટલે એને આનો અર્થ એમ નથી કે ભાઈ કઈ નથી. અરે બધું વસ્તુ જ આખી બદલાઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ અને ઓળખવા બહુ મુશ્કેલ છે. કૃપાળુદેવે સમ્યક દ્રષ્ટિ કેમ ઓળખાય એની વાત ઘણી કરી છે. અને એક બીજી વાત અહીંયા લીધી છે અગાઉ કે જૈન તત્વ મીમાંસામાં પંડિત શ્રી ફૂલચંદજીએ લખ્યું છે કે પોતાના સ્વભાવની પુષ્ટિ કરવી એ નિશ્ચય છે. પોતાનો સ્વભાવ એની પુષ્ટિ કરવી એનો અર્થ શું થયો કે પોતાનો સ્વભાવ એ જ સર્વસ્વ છે, બીજું કંઈ નથી. એ જ વારંવાર એને જ સાધક જીવે એની જ પુષ્ટિ કરવી, એને જ યાદ કરવો, એનું જ લક્ષ કરવું. હું પોતે કેવો જ્ઞાન સ્વભાવ, બસ જ્ઞાન સ્વભાવ સિવાય બીજું કંઈ જ નથી. એને જુદી જુદી રીતે એને દ્રઢ કરવું એટલે એ પુષ્ટિ થઈ. કોઈપણ શાસ્ત્રમાંથી ક્યાંયથી જે વાત આવે છેવટે એ જ વાતની પુષ્ટિ કરનારી હોય, એ વાતને સપોર્ટ કરનારી હોય એમ એની પુષ્ટિ કરવી કે પોતાનું સ્વરૂપ જે છે એ જ એક સત્ય છે, બીજું કંઈ સત્ય નથી. એની જ પ્રાપ્તિ કરવાની છે, એ સિવાય બીજું પોતાને જે કંઈ દેખાઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે એ ખરેખર નથી. એ ઇન્દ્રિય દ્વારા જે કંઈ અનુભવ થયો છે એ આત્માનો અનુભવ નથી. હવે પાના નંબર 28 ઉપર બહુ સરસ એક વાત મૂકી છે, આપણે એ લઈએ. બીજા પેરેગ્રાફમાં પ્રવચન રત્નાકર ભાગ 4 પાનું 28 એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એક વસ્તુ પણ નથી. આત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે અને ક્રોધાદિક આશ્રવો છે એ આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળા છે. તેથી આત્માનો સ્વભાવ અને ક્રોધાદિક વિભાવ એ બંને એક વસ્તુ નથી. ક્રોધાદિ ભાવો તો આત્માના સ્વભાવનો અનાદર અને અરુચિ થતા થયેલા છે. જો ક્રોધાદિ ભાવ વર્તે છે એનો અર્થ શું થયો કે આત્માનો અનાદર ત્યાં થાય છે. આત્માનો જેને અનાદર છે એને જ ક્રોધાદિ ભાવ છે. અરે ક્રોધાદિ ભાવ ક્યાં? શુભાશુભ ભાવ જેને વર્તે છે ને એ પણ આત્માનો અનાદર કરી રહ્યો છે. આત્માનો શુદ્ધ ભાવ છે એવા શુદ્ધ ભાવને છોડીને એને બહારમાં શુભાશુભ ભાવમાં મહત્વ લાગે છે ને, શુભાશુભ ભાવ એને સારા લાગે છે ને, એમાં જેને ઇષ્ટપણું લાગે છે ને એ પોતે પોતાના શુદ્ધ ભાવનો અનાદર કરે છે. અને શુદ્ધ ભાવનો અનાદર એટલે એ તો ખરેખર જોવા જઈએ તો સિદ્ધનો અનાદર છે. સિદ્ધનો ભાવ શુદ્ધ ભાવ છે, એવા શુદ્ધ ભાવનો અનાદર કરવો એટલે સિદ્ધનો અનાદર છે. ભાઈ ક્યાં એ સમજો છે. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે સ્થિત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે. પહેલો જ કળશ, પહેલી શરૂઆત જ ત્યાંથી કરી. નમો સમય સારાય એને એમાં કોઈનું નામ નહીં આપ્યું સિદ્ધનું. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને શું કહ્યું કે શુદ્ધ આત્માને જ નમસ્કાર કરું છું. અને એમાં શુદ્ધ આત્માને નમસ્કાર કરતા અત્યારે જેટલા સિદ્ધ ભગવાન સિદ્ધશિલા ઉપર બિરાજી રહ્યા છે બધાને નમસ્કાર એમાં આવી જાય છે. એટલે શુદ્ધ ભાવ છે એનું મહાત્મા લાવો એટલે સિદ્ધનું મહાત્મા ખરેખર તો થાય. અને જેને સિદ્ધનું મહાત્મા આવ્યું છે એ જો સાચું મહાત્મા આવ્યું હોય તો એને શુદ્ધ ભાવનું મહાત્મા આવે. શુદ્ધ ભાવ કહો કે સિદ્ધનો ભાવ કહો બંને એક જ છે. એટલે જેને હજી એવા સિદ્ધના ભાવ શુદ્ધ ભાવનો સ્વીકાર નથી થયો ને એને પરનું લક્ષ થાય છે. જો સિદ્ધ ભાવનો શુદ્ધ ભાવનો એને સ્વીકાર થયો છે તો એનું મહાત્મા આવે, એનું અહોભાવ આવે અને એને છોડીને બહારમાં જાય ત્યારે એને અંતરમાં દુઃખ થાય, એને રંજ થવો જોઈએ. બહારમાં જતા એને આનંદને રૂચિને આસક્તિ ન થવી જોઈએ, એને તો દુઃખ થવું જોઈએ કે હું ક્યાં બહારમાં જઉં છું એમ થવું જોઈએ. અને એમ જેને થાય છે એને આત્માનો અનાદર નથી, એને શુદ્ધ ભાવનો અનાદર નથી, સિદ્ધનો અનાદર નથી. અને એમ નથી થતું અને જેને બહારમાં રૂચિ થાય છે એને તો આત્માના સ્વભાવનો અનાદર છે, શુદ્ધ ભાવનો અનાદર છે, એની અરુચિ થઈ છે, આત્માની અરુચિ. અરે ભગવાન તું ક્યારે છૂટીશ. તેથી આત્મા અને ક્રોધાદિક ભાવો એક નથી આ વાત કરી છે. ડગલે ને પગલે આપણને અંતરમાં લઈ જાય છે પ્રભુ. હવે અહીંયા આગળ પણ આપણે એક પ્રશ્ન છે એ લઈએ. ગાથાનો તો ઘણો વિસ્તાર આપણે થઈ ગયો છે પણ ગાથાની સાથે ઉદ્ભવેલા જે પ્રશ્નો કેમ કે ગુરુદેવે પ્રવચન આપ્યું હોય અને એમાં જે કંઈક બીજી વાત આવતી હોય તેની સાથે એમાંથી જે પ્રશ્ન નીકળ્યા હોય એ બહુ મહત્વના છે, આપણે પણ સમજવા જોઈએ. અહીંયા 28મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અંતરમાં ચૈતન્ય મૂર્તિ આનંદનો નાથ ભગવાન આત્મા નિત્ય બિરાજમાન છે. એનું અસ્તિત્વ જેને પોતાપણે ભાસ્યું નથી તેણે ક્યાંક તો પોતાપણે અસ્તિત્વ માન્યું છે ને. જો તર્કથી સમજાવે છે ગુરુદેવ કે અંદરમાં ભગવાન આત્મા બિરાજે છે, ચૈતન્ય મૂર્તિ એ ભગવાન એ નિત્ય બિરાજમાન છે, છતાં એનું અસ્તિત્વ એનું હોવાપણું છે એને પોતાનું હોવાપણું માનવું જોઈએ ને. એ જ હું છું એમ જેણે માન્યું છે એની તો વાત નથી કરવી, એને તો બરાબર માન્યું છે, એ તો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે. પણ એમ જેને માન્યું નથી એને ભાસ્યું નથી એવી જેને શ્રદ્ધા નથી થઈ તો એને ક્યાંક પોતાપણું માન્યું હશે ને. જે ભગવાન આત્મા અંદરમાં બિરાજે છે એમાં જો પોતાપણું નથી માન્યું તેણે ક્યાંક બીજે પોતાપણું માન્યું હશે ને, બીજે ક્યાંક પોતાનું અસ્તિત્વ માન્યું છે ને. તેણે પર્યાયમાં જે ક્રોધાદિક કસાય છે તેમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે. એટલે શુભાશુભા હોય ત્યાં પોતાપણું માન્યું છે એ કરનારો હું. કેમ કે આત્મા તો જાણ્યો નથી, આત્મભાવે એ પરિણમ્યો નથી, જ્ઞાન ભાવે એ પરિણમ્યો નથી, એટલે ત્યાં તો એને પોતાપણું નથી. એટલે હવે પોતાપણું ક્યાં માન્યું હોય તો કે જે વર્તમાનમાં એનું પરિણમન થઈ રહ્યું છે, શુભાશુભ ભાવે જે પરિણમન થયું છે એમાં જ એને પોતાપણું માન્યું છે, આ જ એ કરી રહ્યો છે. એટલે એને આશ્રવને આત્માથી જુદા જાણ્યા જ નથી, અનુભવ્યા જ નથી અને હજી એ એમ જ કરી રહ્યો છે. એ પોતાપણું ક્યાં માની રહ્યો છે? ક્રોધાદિ કસાય છે તેમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે. એટલે સ્વભાવને ભૂલીને ક્રોધાદિક કસાયપણે એટલે વિભાવ સ્વભાવે પરિણમે છે, વિભાવ ભાવે પોતે પરિણમી રહ્યો છે અને એનું આ પરિણમન છે તે અધર્મ છે. જુદી અપેક્ષાથી આપણને વાત સમજાવી કે તું ભાઈ તું તારા અસ્તિત્વને સ્વીકાર એટલે બધું સહેલું થઈ જાય. તારું અસ્તિત્વ શું છે? કે તું ભગવાન આત્મા છો એ વાતનો જો તું સ્વીકાર કરે છે તો વાત સહેલી થઈ ગઈ. પણ એનો તને અનુભવ નથી, એનો તું સ્વીકાર કરતો નથી, આત્માને માનતો નથી, તો એનો અર્થ કે તું ક્યાંક તો તને પોતાપણે માનતો હોઈશ ને કે આ હું. અને જ્યાં એ માને છે એ આત્મા કરતા જુદું ભિન્ન છે અને એ ભાવ જે છે એ વિભાવ ભાવ છે અને એ અધર્મ છે. પછી આગળ વાત કરી છે કે અત્યારના લોકો મહાભાગ્યશાળી કે આ કાળે આવી વાત તેમને સાંભળવા મળી, એટલે કે આ શાસ્ત્ર રહી ગયા ને આ વાત રહી, પંચમ કાળમાં આ વાત આપણને મળી છે, આપણું ભાગ્ય છે. આ તો સર્વજ્ઞ વિતરાગની વાણી છે. સાંભળીને અંતરમાં નિર્ણય કર તો તું ન્યાલ થઈ જઈશ. હવે અડધા કલાક પછી ભક્તિ થશે પણ નહીં. કહે છે કે ભગવાનની ભક્તિનો જે ભાવ છે તે રાગ છે. એ રાગ પણ હું છું એમ જે ભાસે છે તે અધર્મ છે, કેમ કે હું આત્મા જ્ઞાન સ્વરૂપી છું એમ એમાં ભાસતું નથી. જો આમાં બે ત્રણ વાત એક સાથે આવી જાય છે અને કેટલાકના પ્રશ્નો છે એના સમાધાનો થઈ જશે. આમાં જો સુરદેવે અહીંયા શું કહ્યું કે ભાઈ, પહેલી વાત તો એ કે વિતરાગની વાણી છે આ, આ જે આ શાસ્ત્ર જે છે એ તીર્થંકર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવેલા છે અને એને સાંભળી અને એમાં તું સાચો નિર્ણય કરીશ તો તું ન્યાલ થઈ જઈશ, એટલે તારું કલ્યાણ થશે. એક વાત. બીજી વાત અહીંયા એ કરી છે કે જે પ્રવચન આ પૂરું થતું, ગુરુદેવનું વ્યાખ્યાન પતી જતું ત્યાર પછીથી, બપોરના વ્યાખ્યાન પછીથી ભક્તિ થતી, તો કહે છે કે અડધા કલાક પછી ભક્તિ થશે. એટલે સોનગઢમાં પણ ભક્તિ થતી હતી, નહોતી થતી એમ નહીં, ઘણાના મનમાં એમ છે કે આ બસ આવી જ વાત ના, એમ નહોતું. ત્યાં પણ પૂજા ભક્તિ આ બધું હતું. સવારના પૂજા પણ થતી, અભિષેક પણ થતો અને બપોરના ભક્તિ પણ થતી. એટલે અડધા કલાક પછી ભક્તિ થશે પણ નહીં. કહે છે ભગવાનની ભક્તિનો જે ભાવ છે તે રાગ છે, છતાંય ગુરુદેવે મૂળ વાત તો કરી જ છે કે એ ભાવ શુભ ભાવ છે અને એવા શુભ ભાવ પણ એટલે એ રાગ પણ હું છું એમ જે ભાસે છે તે અધર્મ છે. એટલે શુભ ભાવપણે પોતાને માનવો, એવી શ્રદ્ધા કરવી, એવા પરિણામ થવા, એને જો ધર્મ માનવામાં આવે તો એ મિથ્યાત્વ કહેવાય. એ ધર્મ નહીં પણ શુભભાવ જ છે એમ સમજવામાં આવે તો બરાબર છે. ભક્તિ ન કરવાની વાત નથી, પૂજા ન કરવાની વાત નથી. પૂજા કે ભક્તિ એ શુભભાવ છે તો એનો શુભભાવ સમજવો જે શુભભાવ છે એને શુભભાવ સમજવો એ મિથ્યાત્વ નથી, પણ શુભભાવને ધર્મ કહેવો, ધર્મ માનવો એ મિથ્યાત્વ છે, એટલે એને અધર્મ કહેવો. ભક્તિ કરવાની ના નથી પાડી, પણ એ ભક્તિનો ભાવ છે તે શું છે? પરના લક્ષ્ય થતો ભાવ છે, અહોભાવ છે. અને એવો અહોભાવ, ભક્તિનો ભાવ, પૂજાનો ભાવ, વિનયનો ભાવ, અભિષેકનો ભાવ આવ્યા વિના રહે જ નહીં. અને એ કોને આવે? જે આ માર્ગમાં હોય એને આવે. બાકી બીજા બધાની તો ભક્તિ એ ખોટી, એ તો બધા ગીતો ગાય છે. ભક્તિ તો અંદરમાંથી ઉત્પન્ન થાય છે. ભક્તિનો ભાવ જે છે એ અહોભાવ કેમ ઉત્પન્ન થાય? કેમ કે સામાનું મહાત્મા આવે છે ને એટલે ઉત્પન્ન થાય છે. પોતે એ માર્ગમાં છે અને પોતાને એ પ્રગટ નથી થયું, એમાં પોતાને એવા પુરુષાર્થની ઉગ્રતા કરતાં જે ખ્યાલ આવે છે કે આ માર્ગ કેટલો કઠિન છે, એને જેણે પ્રાપ્ત કર્યું છે એના પ્રત્યે માન ઉપજે છે. કહો, તમે પ્રાપ્ત કરી લીધું, અમને તો હજી એક સમય માટે પણ આની પ્રાપ્તિ થતી નથી, એટલે એને અહોભાવ આવે છે ને એમ ભક્તિ થાય છે કે અરે પ્રભુ તમે કેવા, એમ ભક્તિ થાય છે. સમ્યક દ્રષ્ટિ છે એને વિશેષ ભાવ આવે છે, કેમ કે સ્થિરતાનો પુરુષાર્થ કરે છે અને સ્થિરતા અંદર નથી થતી, એટલે એને સમજાય છે કે હું પ્રભુ અમને તો સ્થિરતામાં કેટલી બધી મુશ્કેલી પડે છે, અમે તો સ્થિરતા કરી નથી શકતા, અને પ્રભુ આપે તો કાયમ માટે હંમેશને માટે સ્થિરતા કરી નથી. અહો પ્રભુ, એમ કરીને એનું મસ્તક ઝૂકી જાય છે અને અંદરમાંથી એ ભક્તિનો ભાવ આવે છે. એટલે સાચો ભક્તિનો ભાવ તો જે ખરેખર સાધક છે એને છે. સમ્યક દ્રષ્ટિને એને વિશેષતાથી છે. અને સમ્યક દર્શન પછીથી જે મુનિ થયો છે, નિર્ગ્રંથ મુનિ થયો છે, એને તો પૂર્ણપણે સ્થિરતા કરી અને શ્રેણી ચડવી છે, અને શ્રેણી ચડાતી નથી, અને પાછો એ સાતમેથી છઠ્ઠે આવી જાય છે ધ્યાનમાંથી બહાર, એને તો ખૂબ ભાવ આવે છે કે હું આ કેવો ઉગ્ર પુરુષાર્થ કે જેમાં એ ટકી ગયા કાયમ માટે, હું પણ એ પ્રયત્ન કરું છું, થોડી ક્ષણો રહું છું ને પાછો બહાર આવી જાઉં, અરે પ્રભુ કેવો ભાવ. એટલે જયારે બહાર આવે છે ત્યારે છઠ્ઠા ગુણ સ્થાને એવા મુનિને સ્તુતિનો ભાવ આવે છે, એટલે એ ખરેખરી ભક્તિ છે. બાકી જેણે ક્યારે પોતે પુરુષાર્થ જ નથી કર્યો, આત્મામાં જવાનો પુરુષાર્થ કે આત્માને ઓળખવાનો પુરુષાર્થ નથી કર્યો, એ ક્યાં ભગવાનને જાણે છે? એટલે કે ક્યાં એ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કે સિદ્ધ ભગવાનને જાણે છે? એને શું ભાવ આવે? ખાલી એ તો ત્યાં ભીખ માગવા જાય છે, અને એ પણ પથ્થરની પ્રતિમાની સામે ભીખ માગીને પાછો આવે છે, ભગવાન તમે મારું આમ કરજો ને તેમ કરજો, એવા ગીતડા ગાય છે. અને ક્યારેક એ સંગીતમય હોય છે તો એમ માને છે કે આપણે લીન થઈ ગયા. ભાઈ એમ ભક્તિ નથી. જો ભક્તિ ત્યાં થતી હતી, અને એ ભક્તિનો ભાવ શુભ ભાવ છે, એ વાત પણ અહીંયા કરવામાં આવી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ.
હવે આપણે સુખધામ બોલીએ.
Thank you.